એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌ જ્ઞાનના ચાહકોનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેણે, ખબર છે, જીવવિજ્ઞાનની દુનિયામાં ખરેખર ખળબળાટ મચાવી દીધો હતો અને આજે પણ એની ચર્ચા થાય છે. રિચાર્ડ ડોકિન્સનું પુસ્તક ધ સેલ્ફિશ જીન, એટલે કે સ્વાર્થી જનીન.
બિલકુલ,
આ પુસ્તક ખરેખર પ્રભાવશાળી રહ્યું છે.
હા, એણે ઉત્ક્રાંતિને જોવાની આપણી દ્રષ્ટિ જ જાણે બદલી નાખી.
અને એવું નથી કે આ પુસ્તક ફક્ત વિજ્ઞાનીઓ માટે જ છે.
ના ના, બિલકુલ નહીં.
જો કોઈને પણ એમ કે જીવન કેવી રીતે ચાલે છે, આપણે જેવું વર્તન કરીએ છીએ એવું શા માટે, મતલબ કે માનવ સ્વભાવના મૂળમાં શું છે એ જાણવામાં રસ હોય ને, તો આ પુસ્તક અને આપણી આજની ચર્ચા બહુ જ મહત્વની છે. એ આપણને શીખવે છે કે આમ જુઓ તો કુદરતી પસંદગીમાં જીર નહીં
પણ જનીન,
હા, જનીન કેન્દ્રમાં છે. વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ પર પણ અસર કરે છે.
કરે છે, બિલકુલ.
તો ચાલો આજના આપણા સંવાદમાં આપણે આ પુસ્તકના મુખ્ય વિચારોને એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે તે આપણા રોજિંદા જીવનને સમજવામાં કેવી રીતે મદદ કરી શકે. શરૂઆત લેખકથી કરીએ. રિચર્ડ ડોકિન્સ, આ નામ સાંભળીએ એટલે ઉત્ક્રાંતિવાદ અને ઘણીવાર પેલી તીખી દલીલો યાદ આવે નહીં?
હા હા, બરાબર. રિચાર્ડ ડોકિન્સ ખરેખર એક મોટી હસ્તી છે. તેઓ બ્રિટિશ ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની છે, પછી પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરનાર એટલે કે ઇથોલોજિસ્ટ, અને ખૂબ જ લોકપ્રિય વિજ્ઞાન લેખક પણ છે.
એમની શૈક્ષણિક કારકિર્દી પણ જોરદાર લાગે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી,
હા, ઓક્સફર્ડમાં ભણ્યા, અને એ પણ કોના હાથ નીચે, ખબર છે? નોબેલ વિજેતા નિકો ટિનબર્ગન, જે પોતે પ્રાણી વર્તન શાસ્ત્રના પિતા ગણાય.
ઓહો,
અને પછી તો ડોકિન્સ પોતે ઓક્સફર્ડમાં પ્રોફેસર બન્યા.
પણ એમની એવી તે શી ખાસિયત હતી કે એમના વિચારો આટલા બધા ફેલાયા? બીજા પણ ઘણા વૈજ્ઞાનિકો હતા ને એ સમયે.
એમની સૌથી મોટી તાકાત મને લાગે છે એ એમની સમજાવવાની અદ્ભુત ક્ષમતા છે,
એટલે કે ગહન વિચારોને સરળ બનાવવાની.
બરાબર. જો ડબલ્યુડી હેમિલ્ટન, જ્યોર્જ સી વિલિયમ્સ, જ્હોન મેરાર્ડ સ્મિથ, આ બધાના વિચારો ખૂબ જટિલ, ગાણિતિક હતા, ડોકિન્સે એ વિચારોને એકદમ સ્પષ્ટ, સરળ અને રસપડે એવી ભાષામાં સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા.
અને પેલા રૂપકોનો ઉપયોગ,
હા, એ બહુ મહત્વનું છે. એમણે શક્તિશાળી રૂપકો વાપર્યા જે તરત જ ક્લિક થઈ જાય. જેમ કે આપણા શરીરને શું કહ્યું?
સર્વાઈવલ મશીન,
હા, ટકી રહેવાના યંત્રો.
જીનોને
અમર કુંડળીઓ.
અને પેલો સૌથી ફેમસ શબ્દ,
મીમ.
હા,
સાંસ્કૃતિક વિચારો માટે આ શબ્દો જેવા છે કે તરત યાદ રહી જાય.
એટલે વાત ખાલી સિદ્ધાંતોની નહોતી, પણ એને લોકોના મગજમાં ઉતારવાની કળા પણ હતી.
બિલકુલ. એ માત્ર સૂકા તથ્યો નથી આપતા, જાણે વાર્તા કહેતા હોય એમ ઉત્ક્રાંતિ સમજાવે છે. એમણે નિયો ડાર્વિનિયન વિચારધારા, ખાસ કરીને પેલો જીન કેન્દ્રિત દૃષ્ટિકોણ, એને લોકપ્રિય બનાવવામાં બહુ મોટો ભાગ ભજ્યો. એમની મુખ્ય દલીલ એ જ હતી કે ઉત્ક્રાંતિની રમતમાં અસલી ખેલાડી જીવ નથી, પણ એના શરીરમાં રહેલા જનીનો છે.
ચાલો હવે સીધા પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. આ સ્વાર્થી જનીન, એનો મૂળ વિચાર શું છે? એ આટલો ક્રાંતિકારી કેમ જણાયો?
પુસ્તકનો કેન્દ્રીય તર્ક, અને જે સૌથી વિવાદાસ્પદ પણ રહ્યો, એ છે કે ઉત્ક્રાંતિમાં કુદરતી પસંદગી થાય છે ને,
હા,
એનું મૂળભૂત એકમ, મતલબ કે શેની પસંદગી થાય છે, તો એ કોઈ પ્રજાતિ નથી, કોઈ સમૂહ નથી, કે કોઈ એક જીવ પણ નથી,
તો પછી
એ છે જનીન, જીન. આપણા શરીર, બીજા પ્રાણીઓ, છોડ, આ બધા જ જીવો ડોકિન્સના શબ્દોમાં ખાલી જનીનો દ્વારા પોતાની નકલો બનાવવા અને ફેલાવવા માટે બનાવેલા અસ્થાયી સર્વાઈવલ મશીન છે, વાહનો છે, બસ.
એક મિનિટ, આ થોડું અટપટું લાગે છે. આપણે તો એમ જ સમજીએ ને કે જીવ પોતાના માટે, પોતાની જાતિ ટકાવવા માટે સંઘર્ષ કરે છે, જેમ કે સિંહ બચ્ચાનું રક્ષણ કરે. એ તો જીવનો સ્વાર્થ થયો ને?
દેખીતી રીતે એવું જ લાગે, અને એ સ્તરે સાચું પણ છે. પણ ડોકિન્સ કહે છે કે એ વર્તનની પાછળ છેક ઊંડાણમાં જનીનોની ગેમ ચાલે છે.
જનીનોની ગેમ,
હા. જનીનો પોતાની નકલો ટકાવવા માટે જીવોને એક રીતે પ્રોગ્રામ કરે છે. જનીન પોતે શું છે? માહિતીના ટુકડા, ડીએનએ સ્વરૂપે, પેઢી દર પેઢી ઉતરે. એ એક રીતે અમર છે.
અમર કઈ રીતે?
કારણ કે એમની માહિતી લાખો વર્ષો સુધી ટકી શકે છે. શરીરો તો જન્મે અને મરી જાય, પણ જનીનોની માહિતી આગળ વધતી રહે. આ જનીનો જ શરીર અને મગજ બનાવે, એમને એવી વૃત્તિઓ આપે જેનાથી તેઓ ટકી શકે, ખોરાક શોધે, શિકારીથી બચે અને
સૌથી અગત્યનું
પ્રજનન કરી શકે.
બરાબર. જેથી જનીનોની નકલ આગલી પેઢીમાં જાય સફળતાપૂર્વક.
પણ પેલો સ્વાર્થી શબ્દ, એનાથી બહુ ગેરસમજ થઈ હશે ને? જાણે ડોકિન્સ કહેતા હોય કે બધું સ્વાર્થ પર જ ચાલે છે, પ્રેમ દયા એવું કંઈ નહીં. તમે બહુ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. અને હા, આ શબ્દને કારણે ખૂબ ગેરસમજ થઈ છે, ટીકા પણ થઈ છે. ડોકિન્સ પોતે પુસ્તકમાં વારંવાર કહે છે કે સ્વાર્થી શબ્દ અહીં રૂપક તરીકે વાપર્યો છે.
રૂપક એટલે?
મતલબ કે જનીનોમાં કોઈ ચેતના નથી, કોઈ ઈરાદો નથી. એ લોકો વિચારીને સ્વાર્થી વર્તન નથી કરતા. સ્વાર્થીનો અર્થ ખાલી એટલો જ કે કુદરતી પસંદગીની જે આંધળી પ્રક્રિયા છે એ એવા જનીનોની તરફેણ કરે છે જે પોતાની નકલો બનાવવામાં વધુ સફળ થાય, બસ.
ભલે પછી એની અસર જીવના વર્તન પર સ્વાર્થી દેખાય કે પરોપકારી.
બરોબર. આ પુસ્તક વર્ણનાત્મક છે, નૈતિક આદેશ નથી આપતું. એ ખાલી સમજાવે છે કે ઉત્ક્રાંતિ કઈ રીતે કામ કરે છે. એમ નથી કહેતું કે આપણે કેવું વર્તન કરવું જોઈએ.
સમજાઈ ગયું. એટલે પુસ્તકનો હેતુ જીવનની શરૂઆતથી લઈને પ્રાણીઓના જટિલ વર્તન, જેમ કે આક્રમકતા, સહકાર, પેલો કહેવાતો પરોપકાર, એ બધાને જનીનના દ્રષ્ટિકોણથી સમજાવવાનો છે.
હા, અને આ જ વાત કરતા કરતા એમણે પેલો ક્રાંતિકારી વિચાર આપ્યો, મીમ, સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ માટે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય પ્રકરણોમાં ઊંડા ઉતરીએ. શરૂઆતમાં જ પ્રકરણ એકમાં સવાલ પૂછે છે, શા માટે લોકો છે? અહીં એ પેલી સ્વાર્થ અને પરોપકારની ગૂંચથી શરૂઆત કરે છે.
હા, જેમ કે કોઈ પ્રાણી કેમ બીજાને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકે, અને તરત જ એ સમયના સમૂહ પસંદગીના વિચારને પડકારે છે.
સમૂહ પસંદગી એટલે?
એટલે કે જીવો પોતાના સમૂહના ભલા માટે વર્તે છે. ડોકિન્સ કહે છે, ના, એ તાર્કિક નથી. એના બદલે એ પોતાની મુખ્ય વાત મૂકે છે. સ્વાર્થ અને પરોપકારનું મૂળ એકમ જનીન છે, અને આપણે બધા એ જનીનોના સર્વાઇવલ મશીન.
આ પાયો નાખ્યા પછી પ્રકરણ બે પ્રતિકૃતિઓમાં તો છેક જીવનની શરૂઆત સુધી પહોંચી જાય છે.
હા, ખરેખર અબજો વર્ષો પહેલા પૃથ્વીના પ્રાચીન સૂપમાં, કલ્પના કરો, અકસ્માતે કોઈ એવો અણુ બન્યો જે પોતાની નકલ બનાવી શકે, પહેલો રેપ્લિકેટર.
ઓ,
હવે જે રેપ્લિકેટર વધુ ટકે, વધુ ઝડપથી નકલ બનાવે અને ભૂલો ઓછી કરે નકલ બનાવવામાં, એની સંખ્યા વધતી ગઈ, સ્પર્ધા શરૂ થઈ, ભૂલોને કારણે વિવિધતા આવી અને બસ ઉત્ક્રાંતિ શરૂ થઈ ગઈ.
અને આજના રેપ્લિકેટર્સ એટલે આપણા જનીનો, જીએનએ. પ્રકરણ 3 અમર કુંડળીઓ આજ કહે છે, બરાબર?
એકદમ. જનીનો કેવી રીતે અમર છે? આપણું શરીર તો નશ્વર છે, મરી જશે, પણ જનીનો સંતાનો દ્વારા આગળ વધશે. ભલે જાતીય પ્રજનનથી મિશ્રણ થાય, પણ માહિતી તો આગળ વધે છે.
એટલે શરીર એક અસ્થાયી ગઠબંધન છે સફળ જનીનોનું.
હા, ક્ષણિક ગઠબંધન, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ જનીનોને ભવિષ્યમાં પહોંચાડવાનો છે. શરીર વાહન, જનીન મુસાફર, વાહન બદલાતું રહે.
આ બધું તો સમજાયું, પણ પેલી વાત પર પાછા આવીએ. પરોપકાર, જો જનીનો સ્વાર્થી છે તો માં બાળક માટે આટલો પ્રેમ અને ત્યાગ કેમ બતાવે? ભાઈ બહેન મદદ કેમ કરે? આ બંધ નથી બેસતું જાણે. પ્રકરણ 6 જનીન કારગરી આનો જવાબ આપે છે.
હા, અને આ બહુ જ સુંદર ખુલાસો છે. અહીં ડોકિન્સ ઉપયોગ કરે છે WD હેમિલ્ટનના સિદ્ધાંત, કિન સિલેક્શનનો. સગપણ પસંદગી.
સગપણ પસંદગી.
વિચાર બહુ સરળ પણ ગહન છે. જુઓ, કોઈ એક જનીન ફક્ત મારા શરીરમાં નથી, મારા નજીકના લોહીના સંબંધીઓમાં પણ એની નકલો હોવાની શક્યતા છે.
જેમ કે?
બરોબર. દાખલા તરીકે, તમારા ભાઈ કે બહેન સાથે તમે સરેરાશ 50% જનીનો શેર કરો છો. માતા પિતા સાથે 50%, સંતાન સાથે 50%.
ઓ,
એટલે જ્યારે હું મારા ભાઈને મદદ કરું ત્યારે મારા શરીરમાં રહેલું મદદ કરવાનું જનીન વાસ્તવમાં બીજા શરીરમાં રહેલી પોતાની જ નકલને મદદ કરી રહ્યું છે. દેખાવમાં પરોપકાર પણ મૂળમાં જનીનનો સ્વાર્થ. વાહ,
બરાબર સમજ્યા. આ જ છે કીન સિલેક્શન. દેખી તો વ્યક્તિગત પરોપકાર એ જનીન સ્તરનો સ્વાર્થ હોઈ શકે છે. આનાથી કુદરતમાં ઘણું બધું સમજાય છે, ખાસ કરીને પેલી કીડીઓ, મધમાખીઓ.
હા, એમનું આત્મબલિદાન તો ગજબનું હોય છે.
કારણ કે એમની આનુવંશિક સિસ્ટમ હેપ્લોડિપ્લોઇડી એવી છે કે કામદાર માદા મધમાખીઓ બધી બહેનો એકબીજા સાથે 75% સંબંધિત હોય છે, માતા પુત્રી કરતાં પણ વધુ.
શું વાત કરો છો?
એટલે એક કામદાર માખી માટે રાણીને વધુ બહેનો પેદા કરવામાં મદદ કરવી એ પોતાના સંતાનો પેદા કરવા કરતાં પોતાના જનીનો ફેલાવવાની વધુ સારી રીત છે.
અદ્ભુત! આ તો ખરેખર પારિવારિક સંબંધો પાછળનો આખો જૈવિક તર્ક જ ખોલી નાખે છે. પણ એક સવાલ હજી છે. આપણે ખાલી સગાઓને જ મદદ નથી કરતા, મિત્રો, પાડોશીઓ, અજાણ્યા લોકો એમને પણ મદદ કરીએ છીએ. ત્યાં તો જનીનો સરખા ન હોય, એનું શું? પ્રકરણ 10, તું મારી પીઠ ખંજવાળ, હું તારા પર સવારી કરીશ, આના વિશે છે.
હા, અહીં ડોકિન્સ રોબર્ટ ટ્રાઇવર્સના બીજા સિદ્ધાંતની વાત કરે છે, પારસ્પરિક પરોપકાર, રિસિપ્રોકલ ઓલ્ટ્રિઝમ. આ બિન સંબંધીઓ વચ્ચેનો સહકાર સમજાવે છે.
કઈ રીતે?
આ ત્યારે જ ચાલે જ્યારે અમુક શરતો પૂરી થાય, જેમ કે બે જીવો વારંવાર મળે, એકબીજાને ઓળખી શકે, યાદ રાખી શકે કે કોણે મદદ કરી હતી ને કોણે નહીં.
એટલે પેલું, આજે હું તને મદદ કરું કાલે તું મને કરજે, એવું. આપણી કહેવત છે ને, હાથ ભીનો તો કામ સહેલું. પણ આમાં કોઈ છેતરી પણ જાય ને?
બરાબર. એટલે છેતરનારને ઓળખવાની અને એને ભવિષ્યમાં સહકાર ન આપીને સજા કરવાની ક્ષમતા પણ જરૂરી છે. ડોકિન્સ ઉદાહરણ આપે છે પેલી ક્લીનર માછલીઓનું.
હા, જે મોટી માછલીઓને સાફ કરે
અને બદલામાં મોટી માછલીઓ એમને ખાતી નથી. અથવા પેલા વેમ્પાયર બેટ, કોઈ સાથી ભૂખ્યો રહી ગયો હોય તો બીજો એને લોહી આપે, એ અપેક્ષાએ કે કાલે એને જરૂર પડશે તો પેલો મદદ કરશે.
એટલે માનવ સમાજમાં મિત્રતા, વિશ્વાસ, પ્રતિષ્ઠા, આ બધાનો પાયો અહીંથી નંખાયો.
હા, એમ કહી શકીએ. આ પારસ્પરિક સહકાર આ બધા ગુણોના વિકાસ માટે આધાર પૂરો પાડે છે.
અને હવે આવે છે એ ખ્યાલ જેણે જીવવિજ્ઞાનની બહાર પણ બહુ ધૂમ મચાવી. મીમ્સ. પ્રકરણ 11, મીમ્સ, નવા પ્રતિકૃતિઓ. આ શું છે વળી?
આ ડોકિન્સનો પોતાનો મૌલિક અને બહુ જ પ્રભાવશાળી વિચાર છે. એ કહે છે કે જેમ જૈવિક ઉત્ક્રાંતિ જનીનોથી ચાલે, જે ડીએનએ રૂપે એક શરીરમાંથી બીજામાં જાય, એમ માનવ સંસ્કૃતિની ઉત્ક્રાંતિ મીમ્સથી ચાલે છે.
મીમ્સ એટલે પેલું ઇન્ટરનેટવાળું?
એ એનું એક પ્રકાર છે, પણ ડોકિન્સનો મૂળ વિચાર વધુ વ્યાપક છે. મીમ એટલે સાંસ્કૃતિક વારસાનું એકમ. કોઈ વિચાર, કોઈ ધૂન, ફેશન, માન્યતા, કહેવત, રસોઈની રીત, કંઈ પણ.
ઓહો, એટલે કોઈ પણ માહિતી જે એક મગજથી બીજામાં જાય અનુકરણથી.
બરાબર, અનુકરણથી. જેમ જનીનો શરીર દ્વારા ફેલાય, એમ મીમ્સ મગજ દ્વારા ફેલાય છે. ભગવાનનો વિચાર, લોકશાહી, પૈડાની શોધ, હાથ ધોવાની ટેવ, આ બધા સફળ મીમ્સ છે.
અને એ પણ જનીનોની જ જેમ સ્પર્ધા કરે.
હા, જે મીમ વધુ યાદગાર હોય, વધુ ફેલાવાની ક્ષમતાવાળો હોય, વધુ સચોટ રીતે નકલ થાય એવો હોય, એ વધુ સફળ થાય ને ફેલાય. આ ખ્યાલ આપણને સમજાવે છે કે માનવ સંસ્કૃતિ કેમ આટલી ઝડપથી વિકસે છે ને બદલાય છે, એના માટે એક નવું ઉત્ક્રાંતિવાદી માળખું આપે છે.
તો આટલી ચર્ચા પછી મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? પહેલું તો એ જ કે ઉત્ક્રાંતિમાં પસંદગીનું એકમ જનીન છે.
હા, મૂળભૂત એકમ. ઉત્ક્રાંતિ જનીનોના લાભ માટે કામ કરે છે.
આ આપણને રોજબરોજની વર્તણૂકો પાછળના કારણો સમજવામાં મદદ કરે.
બીજો મુદ્દો, આપણે બધા જ જીવો જનીનોના બનાવેલા સર્વાઈવલ મશીન છીએ.
વાહનો.
હા, આપણું શરીર અને મન એમના અસ્તિત્વ ટકાવી રાખવાના સાધનો. આ થોડું આમ આપણી પોતાની અગત્યતા ઘટાડનારું લાગે.
હા, લાગે તો ખરું,
પણ એ આપણને વધુ વાસ્તવિક બનાવે છે, આપણી જૈવિક મર્યાદાઓ અને શક્યતાઓ વિશે વિચારતા કરે છે.
અને બહુ અગત્યનું, સ્વાર્થી શબ્દને રૂપક તરીકે સમજવો.
બહુ જ અગત્યનું, જનીનો ઈરાદાપૂર્વક સ્વાર્થી નથી, આ ખાલી કુદરતી પસંદગીનું પરિણામ વર્ણવે છે.
જેથી આપણે એમ ન માની લઈએ કે આ પુસ્તક માનવ સ્વાર્થને યોગ્ય ઠેરવે છે.
ચોથો સંદેશ, પરોપકારની ઉત્ક્રાંતિવાદી સમજૂતી, કીન સિલેક્શન અને પારસ્પરિક પરોપકાર.
હા, જે નિઃસ્વાર્થ લાગે છે એ પણ કદાચ જનીનોના સ્વાર્થી હિત સાથે જોડાયેલું હોઈ શકે,
જે આપણને કુટુંબ, મિત્રતા, સામાજિક સહકારના મૂળ સમજાવે. ભારતીય પરિવારોમાં પણ આ જોઈ શકાય.
અને પાંચમો, મીમ્સ, સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ.
વિચારો, માન્યતાઓ, ફેશન, ટેકનોલોજી એ પણ જનીનોની જેમ જ ફેલાય, સ્પર્ધા કરે, વિકસે.
ગુજરાતમાં ગરબાની નવી સ્ટાઇલ વાયરલ થાય કે કોઈ રાજકીય વિચાર ફેલાય, એ મીમ્સ છે.
હા, ડિજિટલ યુગમાં તો આ ખ્યાલ વધુ ને વધુ પ્રસ્તુત બનતો જાય છે. આ પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે ખરેખર વિચારતા કરી મૂકે. ડોકિન્સના કેટલાક વાક્યો તો બહુ ધારદાર છે.
હા, જેમ કે પહેલો વિચાર, આપણે ટકી રહેવાના યંત્રો છીએ, અંધપણે પ્રોગ્રામ કરેલા રોબોટ વાહનો જે જનીન તરીકે ઓળખાતા સ્વાર્થી અણુઓને સાચવવા માટે છે. આ સાંભળીને તો એમ જ થાય કે આપણી સ્વતંત્ર ઈચ્છાનું શું, આપણે ફક્ત જનીનોના ગુલામ?
ગંભીર પ્રશ્ન છે, પણ ડોકિન્સ પોતે જ આનો જવાબ પણ આપે છે. બીજો એક મહત્વનો વિચાર, ચાલો આપણે ઉદારતા અને પરોપકાર શીખવવાનો પ્રયાસ કરીએ, કારણ કે આપણે જનીનોના સ્તરે સ્વાર્થી જન્મ્યા છીએ. જો આપણે આપણા જનીનોની રચનાઓને સમજીશું તો જ આપણને તેમને ઉથલાવી દેવાની, તેમની વિરુદ્ધ જવાની તક મળી શકે છે.
આ બહુ આશાવાદી વાત છે.
હા, એ કહે છે કે આપણે આપણી જૈવિક વૃત્તિઓને ઓળખીને સભાનપણે એનાથી ઉપર ઉઠી શકીએ છીએ. આપણે માત્ર રોબોટ નથી.
કીન સિલેક્શનનો સાર પણ કેટલો સ્પષ્ટ છે. એક જનીન અન્ય શરીરમાં રહેલી પોતાની જ નકલોને મદદ કરી રહ્યું છે. દેખાવમાં આ વ્યક્તિગત પરોપકાર છે, પણ તે જનીનના સ્વાર્થ દ્વારા પ્રેરિત છે.
પરોપકાર પાછળનો ઠંડો તર્ક બતાવે છે, પણ એને ખોટો નથી કહેતો. અને મીમ્સ વિશે, જેમ જનીનો શરીરમાંથી શરીરમાં કૂદીને ફેલાય છે, તેમ મીમ્સ અનુકરણ દ્વારા મગજથી મગજમાં કૂદીને ફેલાય છે. આ ઉત્ક્રાંતિને સંસ્કૃતિ સુધી લઈ જાય છે.
આ બધા વિચારો તો રસપ્રદ છે, પણ આપણા રોજિંદા જીવનમાં આની કોઈ ઉપયોગિતા ખરી? આ પુસ્તક આપણને આપણી આસપાસની દુનિયા સમજવામાં મદદ કરે?
ચોક્કસ. પહેલું તો કૌટુંબિક સંબંધોને સમજવામાં. કીન સિલેક્શન સમજાવે છે કે લોહીના સંબંધો કેમ મજબૂત હોય છે, માતા પિતા કેમ આટલું ભોગ આપે છે. પણ સાથે એ પણ સમજાવે કે પરિવારમાં સંઘર્ષ કેમ થાય છે. સંસાધનો માટે ભાઈ બહેન વચ્ચે સ્પર્ધા, માતા પિતા સંતાન વચ્ચે અપેક્ષાઓનો ટકરાવ, આપણા સમાજમાં વારસાની વહેંચણીના ઝઘડા જુઓ, એ ક્યાંક ને ક્યાંક આનું જ પ્રતિબિંબ છે.
હા, અને સામાજિક વર્તણૂકો, પેલો પારસ્પરિક પરોપકાર, મિત્રતા, સહકાર, વિશ્વાસ, પ્રતિષ્ઠા, બદલો લેવાની ભાવના પણ.
એ અપેક્ષાએ કે ભવિષ્યમાં આપણને મદદ મળશે, જે વાતનો પાકો ન હોય, છેતરે, એની પ્રતિષ્ઠા ઘટે, લોકો એની સાથે સહકાર ન કરે.
ત્રીજું, સાંસ્કૃતિક પ્રવાહો, મીમ્સનો ખ્યાલ, ફેશન કેમ બદલાય, અમુક માન્યતાઓ કેમ ટકી રહે, ઇન્ટરનેટ પર અફવાઓ કેમ ફેલાય.
હા, આ બધું મીમ્સની સ્પર્ધા અને ફેલાવાના સંદર્ભમાં સમજી શકાય.
અને કદાચ સૌથી મહત્વનું, પેલી સભાન બળવાની વાત.
બહુ જ મહત્વનો. ડોકિન્સ કહે છે કે ભલે જનીનો આપણને પ્રોગ્રામ કરે, પણ આપણી પાસે સભાનતા છે. આપણે આપણી વૃત્તિઓ, જેમ કે પક્ષપાત, સ્વાર્થને ઓળખીને એનાથી ઉપર ઉઠી શકીએ છીએ, વધુ ન્યાયી, વધુ સહકારી બની શકીએ છીએ. આપણે ગુલામ નથી. મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી ઊંડી વાત એ છે કે એ પરોપકાર અને સહકાર જેવી બાબતોને પણ ઉત્ક્રાંતિના તાર્કિક માળખામાં કેટલી સુંદર રીતે સમજાવે છે. એ આપણને આપણા જૈવિક મૂળ સાથે જોડે છે, પણ સાથે એ આશા પણ આપે છે કે આપણી સભાનતા આપણને એનાથી ઉપર ઉઠવાની ક્ષમતા આપે છે.
અને મને પેલો મીમનો ખ્યાલ સૌથી વધુ ગમ્યો. એ ખરેખર વિચારવાની નવી દિશા ખોલે છે. ઉત્ક્રાંતિના સિદ્ધાંતો ફક્ત જીવજંતુઓ માટે નથી, પણ આપણી સંસ્કૃતિ, વિચારો, માન્યતાઓ માનવ હોવાના અર્થને સમજવા માટે પણ કેટલા મહત્વના છે. આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. દૃષ્ટિ બદલી શકે છે.
અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. જો જનીનો શરીરનો ઉપયોગ કરે છે, મીમ્સ મગજનો ઉપયોગ કરે છે, તો આપણી સ્વતંત્ર ઈચ્છા, આપણી ચેતના, એ પણ આ રેપ્લિકેટર્સની સેવામાં વિકસેલા સાધનો માત્ર છે, કે પછી એ ખરેખર કંઈક અલગ છે? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.